એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને એમ કહી શકાય કે એક એવા વિચારકની વાત કરવાના છીએ જેણે આપણી સૌથી સામાન્ય પણ એટલી જ મહત્વની વસ્તુ
ભાષા,
હા ભાષા, એને જોવાની આપણી રીત જ કદાચ બદલી નાખી. પુસ્તક છે ફિલોસોફિકલ ઇન્વેસ્ટિગેશન્સ અને વિચારક છે લુડવિગ વિટજેનસ્ટીન.
અને આ છે ને કોઈ એવી જૂની ભારેખમ ફિલોસોફી નથી. આપણે રોજ જે રીતે બોલીએ છીએ, જે શબ્દો વાપરીએ છીએ, એનાથી કેટલી ગેરસમજો થતી હોય છે.
ખરું ને?
હા, અને ક્યારેક તો આપણે પોતે જ આપણી ભાષાની જાળમાં ફસાઈ જઈએ છે.
વિટજેનસ્ટીન મતલબ કે આપણને એ જાળમાંથી બહાર નીકળવાનો એક રસ્તો બતાવે છે એમ કહી શકાય.
અચ્છા, તો શરૂઆત કરીએ આ અનોખા વિચારકથી જ. લુડવિગ વિટજેનસ્ટીન 1889માં જન્મ, 1951માં અવસાન. ઓસ્ટ્રિયાના એક ખૂબ જ એટલે ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવતા હતા. હા, પણ એમનું જીવન કંઈ એવું નહોતું. પૈસા, વારસો, બધું એમણે જતું કરેલું. અને કામ પણ કેવા કર્યા?
એ તો ભણ્યા એન્જિનિયરિંગ,
પછી ગામડાની નિશાળમાં માસ્ટર બન્યા, પહેલા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે લડ્યા, હોસ્પિટલમાં પોર્ટર મતલબ કે સહાયક તરીકે પણ કામ કર્યું.
એટલે અનુભવોનો ભંડાર.
બરાબર. અને આ બધા અનુભવોએ એમને પેલી પોથી પંડિત ફિલોસોફીથી અલગ કર્યા. એમને સમજાયું કે ભાષા કોઈ લેબમાં નથી જીવતી, એ તો માણસોના રોજબરોજના જીવનનો, એમના કામકાજનો, એમના સંબંધોનો જીવંત ભાગ છે.
અને સૌથી મોટી વાત તો મને એ લાગે છે કે એમણે પોતે જ પહેલા એક બુક લખી હતી ટ્રેક્ટર્સ કરીને,
જે ખૂબ પ્રખ્યાત પણ થયેલી.
હા, ખૂબ જ પ્રખ્યાત. એમાં એમણે કહેલું કે ભાષા દુનિયાનું ચિત્ર દોરે છે. પણ પછી આ બીજા પુસ્તકમાં ઇન્વેસ્ટિગેશન્સમાં એમણે પોતે જ કહ્યું કે ના, એ વાત બરાબર નહોતી, મારી ભૂલ હતી.
અને આવી બૌદ્ધિક પ્રામાણિકતા તો ભાગ્યે જ જોવા મળે, ખરું ને, કે પોતે જ પોતાની થિયરીને પડકારે.
બિલકુલ.
ફિલોસોફિકલ ઇન્વેસ્ટિગેશન્સ. હવે આ પુસ્તકનો હેતુ કોઈ નવો વાદ કે સિદ્ધાંત આપવાનો નથી.
ઓકે.
એ તો કહે છે કે આપણી ભાષા જ છે ને એ આપણી બુદ્ધિ પર એક જાતનો જાદુ કરી દે છે, એક મોહજાળ પાથરે છે.
ભાષા જાદુ કરે છે, રસપ્રદ.
હા, અને ફિલોસોફીનું કામ એમના મતે આ જાદુને તોડવાનું છે. જે ગૂંચવણો ભાષાએ ઊભી કરી છે એને ઉકેલવાનું છે.
એટલે કે પેલું જે આપણે કહીએ છીએ કે સત્ય શું છે, જ્ઞાન કોને કહેવાય, આ બધા પ્રશ્નો કદાચ ભાષાની ગેરસમજમાંથી જ ઊભા થયા છે.
લગભગ એવું જ. એમની મુખ્ય દલીલ જે આખા પુસ્તકમાં ચાલે છે તે એ છે કે કોઈ પણ શબ્દનો અર્થ એની ડિક્શનરી વ્યાખ્યામાં કે પછી એ જે વસ્તુ માટે વપરાય છે એમાં નથી હોતો.
તો પછી ક્યાં હોય છે?
એના ઉપયોગમાં. આપણે એ શબ્દને કઈ રીતે વાપરીએ છીએ, કયા સંદર્ભમાં વાપરીએ છીએ, એના પર એનો અર્થ નક્કી થાય છે.
ઉપયોગમાં.
હા, ભાષા કોઈ એક સળંગ નિયમબદ્ધ સિસ્ટમ નથી, પણ જાણે ઓજારોની પેટી હોય ને એવી છે. ટૂલબોક્સ.
ઓજારોની પેટી.
હા, એમાં હથોડી હોય, પકડ હોય, સ્ક્રૂડ્રાઈવર હોય, દરેકનું કામ અલગ અલગ. એમ ભાષાના શબ્દો અને વાક્યોના કામ પણ જુદા જુદા હોય. ક્યારેક હુકમ કરવો, ક્યારેક વિનંતી, ક્યારેક મજાક, ક્યારેક વર્ણન.
બરાબર. અને પુસ્તકની શરૂઆત જ એમણે સેન્ટ ઓગસ્ટિનના વિચારથી કરી છે, નહીં? એમણે ઓગસ્ટિનની વાતને પડકારી છે.
બરાબર. ઓગસ્ટિન માનતા કે ભાષા શીખવી એટલે બસ વસ્તુઓને નામ આપતા શીખવું. બાળક ટેબલ જુએ ને ટેબલ શબ્દ સાંભળે એટલે એ નામ જોડાઈ ગયું.
હા, આપણે સામાન્ય રીતે એવું જ માનીએ છીએ.
પણ વિટજેનસ્ટીન કહે છે કે ના, આ ચિત્ર બહુ અધૂરું છે. ભાષા આના કરતાં ઘણી વધારે જટિલ અને એમ કહો કે જીવંત છે.
તો ચાલો આ ઉપયોગવાળી વાતને જરા વધુ સમજીએ. તમે કહ્યું એમણે ભાષા રમત એટલે કે લેંગ્વેજ ગેમનો ખ્યાલ આપ્યો, એ શું છે?
એ સમજવા માટે એમનું પેલું બિલ્ડરની ભાષાનું ઉદાહરણ બહુ મસ્ત છે.
હા, કહો ને.
કલ્પના કરો કે બે કડિયા કામ કરી રહ્યા છે. એક ઉસ્તાદ છે, બીજો એનો મદદનીશ. એમની વચ્ચેની વાતચીત બસ આટલી જ છે. ઉસ્તાદ બોલે ઈંટ, મદદનીશ ઈંટ આપે. ઉસ્તાદ બોલે પથ્થર, મદદનીશ પથ્થર આપે. ગારો, લાકડું, બસ.
ઓકે, આટલી જ ભાષા.
હા.
હવે અહીં ઈંટ શબ્દ ખાલી ઈંટનું નામ નથી,
એ તો હુકમ પણ છે. ઈંટ લાવો.
બરાબર. અહીં ભાષા એ કામનો જ એક ભાગ છે, એક પ્રવૃત્તિ છે, એક રમત જેવી, જેના નિયમો એ કામ સાથે, એ સંદર્ભ સાથે જોડાયેલા છે.
અચ્છા, એટલે શબ્દોનું કામ ખાલી વસ્તુ બતાવવાનું નથી, પણ કંઈક કરાવવાનું, કંઈક ક્રિયા કરાવવાનું પણ છે.
હા, અને જેવી રમત બદલાઈ એટલે કે જેવો સંદર્ભ બદલાય એવો જ શબ્દનો ઉપયોગ અને અર્થ પણ બદલાઈ શકે.
જેમ કે પેલું પાણીવાળું ઉદાહરણ, તરસ લાગી હોય ત્યારે પાણી કહીએ એનો અર્થ અલગ, અને ઘરમાં આગ લાગી હોય ત્યારે પાણી બૂમ પાડીએ એનો અર્થ સાવ અલગ.
બરાબર.
એટલે જ એમણે કહ્યું કે ભાષા ઓજારોની પેટી જેવી છે, ટૂલબોક્સ. પેટીમાં હથોડી, પક્કડ, સ્ક્રૂડ્રાઈવર બધાનું કામ અલગ ને. તમે હથોડીથી સ્ક્રૂ ખોલવા જાઓ તો ચાલે?
ના ચાલે.
બસ એમ જ, ભાષાના શબ્દોને પણ એમના સાચા કામ પરથી, એમના ઉપયોગ પરથી જ સમજવા પડે. અને આ જ એમનો મુખ્ય વિચાર છે. શબ્દનો અર્થ ભાષામાં તેનો ઉપયોગ છે. મીનિંગ ઇઝ યુઝ. ડિક્શનરીમાં અર્થ સ્થિર નથી, એ તો વપરાશથી જીવંત બને છે.
આ ખરેખર વિચારવા જેવું છે. પણ પેલું શું, આપણે ઘણીવાર એવા શબ્દો વાપરીએ છીએ, ન્યાય, સુંદરતા, પ્રેમ, જ્ઞાન, શું આ બધાનો કોઈ એક ચોક્કસ સનાતન અર્થ હોય છે જે બધા માટે સરખો જ હોય? ફિલોસોફરો તો સદીઓથી આવો સત્વ એટલે કે એસેન્સ શોધતા રહ્યા છે.
હા, અને વિટજેનસ્ટીન કહે છે કે આ આખી શોધ જ કદાચ ખોટી દિશામાં છે. એ માટે એમણે પેલું રમત એટલે કે ગેમ શબ્દનું ઉદાહરણ આપ્યું છે.
ઓકે.
તમે જ વિચારો, ક્રિકેટ છે, ચેસ છે, પત્તાની બાજી છે, બાળકો સંતા કુકડી રમે છે, આ બધી જ રમતો છે. પણ આ બધામાં એવું શું છે જે કોમન હોય? કોઈ એક વસ્તુ છે જે દરેક રમતમાં હોય જ?
ના, એવું તો કંઈ ના મળે. ક્રિકેટમાં મેદાન ને બેટ બોલ હોય, ચેસમાં બોર્ડ ને મોહરા, પત્તામાં નસીબનો ખેલ હોય, ચેસમાં બુદ્ધિનો, બાળકોની રમતમાં તો કદાચ ખાલી દોડાદોડીને આનંદ જ હોય. કોઈ એક લક્ષણ તો નથી જ.
બરાબર. વિટજેનસ્ટીન કહે છે કે આ બધી રમતો એકબીજા સાથે સીધી રીતે નહીં, પણ આડકતરી રીતે જોડાયેલી છે. જાણે કોઈ કુટુંબના સભ્યો હોય એમ.
કુટુંબના સભ્યો?
હા, જેમ કોઈ કુટુંબમાં બધાની આંખો સરખી ન હોય, પણ કોઈના નાકનો ઘાટ મળતો આવે, કોઈના વાળનો રંગ સરખો હોય, કોઈની ચાલવાની રીત, એમ જુદી જુદી સમાનતાઓનું એક જટિલ નેટવર્ક, એક જાળું રચાય. આને એ કહે છે પારિવારિક સમાનતા, ફેમિલી રિઝેમ્બલન્સ.
અચ્છા, ફેમિલી રિઝેમ્બલન્સ.
હા, એટલે રમતનો કોઈ એક સત્વ કે એસેન્સ શોધવાને બદલે એની આ પારિવારિક સમાનતાઓને સમજવી પડે. અને આ જ વાત ન્યાય, સુંદરતા, ધર્મ જેવા અમૂર્ત ખ્યાલોને પણ લાગુ પડે છે. એની કોઈ એક સચોટ વ્યાખ્યા કદાચ શક્ય જ નથી.
આ તો ખરેખર રસપ્રદ છે. આનાથી તો પેલી ફિલોસોફીની ઘણી બધી બિનજરૂરી ચર્ચાઓમાંથી બચી શકાય.
બરાબર ને?
પણ એક બીજો પ્રશ્ન મનમાં આવે છે. જો શબ્દોનો અર્થ એના ઉપયોગ પર આધાર રાખતો હોય, તો પછી આપણે બધા એક જ શબ્દનો લગભગ સરખો ઉપયોગ કરતા કેવી રીતે શીખી જઈએ છીએ? જેમ કે લાલ રંગ કોને કહેવાય એ આપણે બધા લગભગ સરખી રીતે જ સમજીએ છીએ. આ સમજણ ક્યાંથી આવે? શું આપણા મનમાં કોઈ નિયમ હોય છે જેને આપણે ફોલો કરીએ છીએ?
આ પણ એક મોટો ભ્રમ છે, વિટજેનસ્ટીન કહે છે તેમ. એમ લાગે કે આપણા મનમાં કોઈ નિયમ છે ને આપણે એનું અર્થઘટન કરીને એને અનુસરીએ છીએ, પણ એવું નથી. જેમ કે ગણિતમાં આપણે પ્લસ ટુની શ્રેણી શીખીએ, 2, 4, 6, 8, 96, 98, 100. હવે આ પછી શું આવશે?
102
કેમ, 104 કેમ નહીં? નિયમ તો એવો પણ બનાવી શકાય ને કે 100 સુધી પ્લસ 2 કરો, પણ 100 પછી પ્લસ 4 કરો.
હા, એવું પણ થઈ શકે.
કોઈ પણ નિયમના સૈદ્ધાંતિક રીતે અમર્યાદિત અર્થઘટન શક્ય છે. તો પછી આપણે બધા લગભગ હંમેશા 102 જ કેમ કહીએ છીએ?
કેમ?
કારણ કે આપણને એવી તાલીમ મળી છે, આપણે એ પ્રથા, એ રિવાજ, એ ટેકનિક શીખ્યા છીએ. નિયમ પાળવો એ કોઈ ખાનગી માનસિક પ્રક્રિયા નથી, પણ એક સામાજિક વર્તણૂક છે. એ કંઈક કરવાની રીત છે જે આપણે બીજાઓ પાસેથી શીખ્યા છીએ.
ઓહ,
સમજણ એટલે મનની અંદર બનતી કોઈ ઘટના નહીં, પણ કોઈ કામ યોગ્ય રીતે બીજાઓની જેમ કરવાની ક્ષમતા.
એટલે કે ભાષાની જેમ નિયમ પાળવાની વાત અને સમજણ પણ ખાનગી નથી, પણ સામાજિક છે.
બિલકુલ. અને આ જ વિચાર એમના એક સૌથી જાણીતા અને કદાચ સૌથી વિવાદાસ્પદ દલીલ તરફ લઈ જાય છે. ખાનગી ભાષાની અશક્યતા, પ્રાઇવેટ લેંગ્વેજ આર્ગ્યુમેન્ટ.
ખાનગી ભાષા એટલે?
એટલે કે શું હું મારી કોઈ એવી આંતરિક સંવેદના માટે, જેમ કે કોઈ ખાસ પ્રકારનો દુખાવો કે કોઈ ખાસ લાગણી જે ફક્ત હું જ અનુભવી શકું, કોઈ એવો શબ્દ બનાવી શકું જેનો અર્થ ફક્ત હું જ જાણું, બીજું કોઈ નહીં?
પહેલી નજરે તો લાગે કે હા, બનાવી શકાય. મારી લાગણી, મારો શબ્દ, એમાં શું?
પણ વિટજેનસ્ટીન અહીં એક અગત્યનો સવાલ પૂછે છે. તમે ખાતરી કેવી રીતે કરશો કે તમે દર વખતે શબ્દનો સાચો ઉપયોગ કરી રહ્યા છો?
મતલબ?
ધારો કે આજે તમને એક ખાસ પ્રકારની સંવેદના થઈ અને તમે એના માટે મનમાં એક નામ પાડ્યું, ધારો કે ટીસ, અને ડાયરીમાં નોંધ કરી. હવે કાલે ફરી એવી સંવેદના થઈ, તમે ફરી લખ્યું ટીસ. પણ એ ખરેખર એ જ સંવેદના હતી કે થોડી જુદી?
એ કેમ ખબર પડે?
બરાબર, તમે સરખાવશો કોની સાથે? તમારી ગઈકાલની યાદશક્તિ સાથે. પણ યાદશક્તિ તો ધોખો દઈ શકે છે, બદલાઈ શકે છે. એની ખરાઈ કોણ કરશે? જ્યાં સુધી કોઈ જાહેર બાહ્ય માપદંડ, પબ્લિક ક્રાઇટેરિયન ન હોય, ત્યાં સુધી સાચું હોવું અને મને સાચું લાગે છે, આ બે વચ્ચેનો ભેદ જ રહેતો નથી.
ઓકે, આ સમજવા માટે એમણે પેલું ડબ્બામાં ભમરો, એટલે કે બીટેલ ઇન ધ બોક્સનું ઉદાહરણ આપ્યું છે, ખરું ને?
હા, બહુ પ્રખ્યાત ઉદાહરણ છે. કલ્પના કરો કે આપણા બધા પાસે એક બંધ ડબ્બો છે. દરેકના ડબ્બામાં કંઈક છે જેને આપણે બધા ભમરો કહીએ છીએ.
ભમરો, ઓકે.
પણ શરત એ છે કે કોઈ બીજાના ડબ્બામાં જોઈ શકતું નથી. દરેક જણ ફક્ત પોતાના જ ડબ્બામાં જોઈ શકે છે.
બરાબર.
તો હવે આ ભમરો શબ્દનો અર્થ શું? શું એ ડબ્બાની અંદરની ખાનગી વસ્તુ છે?
ના, કારણ કે કોઈને ખબર જ નથી કે બીજાના ડબ્બામાં શું છે.
બરાબર. બની શકે કોઈના ડબ્બામાં સાચો ભમરો હોય, કોઈનામાં પથ્થર હોય, કોઈનામાં લાકડાનો ટુકડો હોય, કોઈનો ડબ્બો ખાલી પણ હોય. એ અંદરની વસ્તુ શું છે એ વાત જ અપ્રસ્તુત થઈ જાય છે. તો ભમરો શબ્દનો ઉપયોગ એ ખાનગી વસ્તુ માટે નથી થતો, પણ એ ડબ્બા વિશે, એની સાથે જોડાયેલા આપણા જાહેર વ્યવહાર માટે થાય છે.
અચ્છા.
એ જ રીતે વિટજેનસ્ટીન કહે છે કે પીડા, દુખાવો, ખુશી જેવા શબ્દોનો અર્થ કોઈ ખાનગી આંતરિક અનુભવ નથી. એનો અર્થ એ અનુભવ સાથે જોડાયેલી આપણી જાહેર અભિવ્યક્તિઓ, જેમ કે રડવું, કણસવું, હસવું, કૂદવું, અને એના પર સમાજના બીજા લોકો જે પ્રતિક્રિયા આપે છે એના પર આધાર રાખે છે. આપણી લાગણીઓની ભાષા પણ મૂળભૂત રીતે સામાજિક છે, ખાનગી નહીં.
અરે વાહ, આ તો આખી વિચારવાની રીત જ બદલી નાખે એવી વાત છે. તો આ પુસ્તકમાંથી, આ બધા વિચારોમાંથી મુખ્ય કયા સંદેશાઓ આપણે તારવી શકીએ શ્રોતાઓ માટે ખાસ?
મને લાગે છે કે 3-4 મુખ્ય મુદ્દાઓ ચોક્કસ છે. પહેલું અને સૌથી અગત્યનું, જે આપણે વારંવાર કહ્યું, અર્થ એટલે ઉપયોગ, મીનિંગ ઇઝ યુઝ. શબ્દનો અર્થ શોધવો હોય તો એ કેવી રીતે વપરાય છે એ જુઓ, ડિક્શનરી નહીં. આપણે ગુજરાતીમાં પણ પૂછે છે ને, તારા કહેવાનો મતલબ શું છે, એ મતલબ સંદર્ભમાંથી જ પકડાય છે.
બરાબર. બીજું, પેલી પારિવારિક સમાનતા, દરેક વસ્તુની, દરેક ખ્યાલની એક જ ચોક્કસ બાંધેલી વ્યાખ્યા શોધવાની જીદ છોડવી. આપણા ઘણા ખ્યાલો, સંબંધો, સમસ્યાઓ, એ બધા જટિલ હોય છે. એમાં જુદા જુદા પાસાઓ એકબીજા સાથે ગૂંથાયેલા હોય છે. જેમ આપણે કહીએ કે ભારતીય સંસ્કૃતિ એ કોઈ એક વસ્તુ નથી, એમાં ભાષા, ખોરાક, રિવાજો, કળા, કેટલું બધું છે.
હા, અને ત્રીજું, ફિલોસોફીનો રોલ શું? વિટજેનસ્ટીન મુજબ ફિલોસોફીનું કામ દુનિયાના મોટા રહસ્યો ખોલવાનું નથી, પણ આપણી ભાષાએ જ જે ગૂંચવાણો, જે ગાંઠો ઊભી કરી છે, તેને ધીરજપૂર્વક ઉકેલવાનું છે. જાણે ભાષાનો કોઈ થેરાપિસ્ટ હોય.
ભાષાનો થેરાપિસ્ટ?
હા, એમનું એક બહુ સરસ વાક્ય છે જે આપણે પહેલાં પણ વાત કરી. ફિલોસોફી એ ભાષા દ્વારા આપણી બુદ્ધિના મોહજાળ સામેની લડાઈ છે. આપણે શબ્દોને એમના અમૂર્ત, હવામાં ઉડતા અર્થોમાંથી પાછા એમના રોજિંદા, જમીન પરના ઉપયોગમાં લાવવાના છે.
ખૂબ સરસ. પણ આ બધા વિચારોની આપણા રોજબરોજના જીવનમાં શું અસર પડે? શું આ ખાલી આમ બૌદ્ધિક કસરત જેવું છે?
ના ના, જરાય નહીં. જુઓ, પહેલું તો વાતચીતમાં સ્પષ્ટતા આવે. જ્યારે પણ કોઈ મુદ્દા પર મતભેદ થાય, ખાસ કરીને જ્યારે આપણે આદર, જવાબદારી, ન્યાય, સ્વતંત્રતા જેવા મોટા શબ્દો વાપરતા હોઈએ,
હા, ત્યારે બહુ ઝઘડા થાય છે.
બરાબર. ત્યારે સીધા દલીલ પર ઉતરવાને બદલે એકબીજાને પૂછવું જોઈએ, તમારા માટે આ શબ્દનો અર્થ શું છે? તમે અહીં કયા સંદર્ભમાં વાપરી રહ્યા છો?
આટલું કરવાથી જ ઘણી ગેરસમજ ટાળી શકાય, પછી એ ઘરમાં હોય, મિત્રો સાથે હોય કે ઓફિસમાં.
સાચી વાત છે. અને બીજું, વિવેચનાત્મક વિચારસરણી કેળવાય, ક્રિટિકલ થિંકિંગ. આજે જાહેરાતોમાં, નેતાઓના ભાષણોમાં, સોશિયલ મીડિયા પર વિકાસ, રાષ્ટ્રહિત, પરંપરા, આધુનિકતા, કુદરતી આવા કેટલાય શબ્દોનો મારો ચાલતો હોય છે.
બહુ જ.
વિટ્સેનસ્ટીનના વિચારો આપણને શીખવે છે કે રોકાઈને પૂછો, આ શબ્દ અહીં કોણ વાપરી રહ્યું છે, કઈ ભાષા રમત રમાઈ રહી છે, એમનો ખરેખર કહેવાનો મતલબ શું છે, શું એ શબ્દનો ઉપયોગ આપણને સ્પષ્ટતા આપે છે કે પછી જાણી જોઈને ગૂંચવે છે.
બરાબર. અને હા, સમસ્યા ઉકેલવામાં પણ આ દ્રષ્ટિ કામ લાગી. કોઈ પણ જટિલ સમસ્યા હોય, ધારો કે આપણા શહેરમાં પાણીની અછતની સમસ્યા છે, તો એનું કોઈ એક જ મૂળ કારણ શોધવાને બદલે એના જુદા જુદા પાસાઓ, વરસાદની અનિયમિતતા, પાણીનો બગાડ, જૂની પાઇપલાઇનો, વસ્તી વધારો, આ બધા વચ્ચેની પારિવારિક સમાનતા જોવી પડે, એમના સંબંધો સમજવા પડે, તો જ કદાચ સાચો અને લાંબા ગાળાનો ઉકેલ મળે. અને છેલ્લે, આપણી પોતાની લાગણીઓને સમજવામાં પણ ભાષા બહુ મોટો ભાગ ભજવે છે. ઘણીવાર આપણને પોતાને જ ખબર નથી હોતી કે આપણને શું થઈ રહ્યું છે, પણ જ્યારે આપણે કોઈ મિત્ર સાથે વાત કરીએ કે ડાયરીમાં લખીએ, ત્યારે શબ્દો દ્વારા જ આપણી લાગણીઓ સ્પષ્ટ થાય છે, આપણે એને સમજી શકીએ છીએ.
ખરેખર આ પુસ્તક અને એના વિચારો વિચારવા જેવું ઘણું આપી જાય છે. મારા માટે તો સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે ભાષા ખાલી વિચારોને વ્યક્ત કરવાનું સાધન નથી, પણ એ આપણા વિચારોને ઘડે પણ છે. આપણે જે શબ્દો વાપરીએ છીએ, જે રીતે વાપરીએ છીએ, એનાથી જ આપણી દુનિયાને જોવાની, સમજવાની રીત બને છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે કેવી રીતે આ પુસ્તક ફિલોસોફીને પેલા અમૂર્ત તાત્વિક વિચારોના આકાશમાંથી નીચે જમીન પર આપણા રોજિંદા જીવનમાં પાછી લાવે છે. એ કોઈ સહેલા જવાબ નથી આપતું, પણ સાચા અને સ્પષ્ટ સવાલ પૂછતા શીખવે છે. એ યાદ અપાવે છે કે ખરી સમજણ કદાચ મોટા સિદ્ધાંતોમાં નહીં, પણ જીવનમાં, લોકો સાથેના વ્યવહારમાં આપણી ભાષાના ઝીણવટ ભર્યા ઉપયોગમાં રહેલી છે. અને પેલો એમનો જે વિચાર છે ને, જો સિંહ બોલી શકતો હોત તો આપણે તેને સમજી શક્યા ન હોત.
હા, એ બહુ ગહન વાત છે.
કારણ કે એનું જીવન, એની દુનિયા, એનું જીવન સ્વરૂપ આપણાથી એટલું બધું અલગ છે કે ખાલી શબ્દો આપણને જોડી ના શકે. સમજણ માટે એક સહિયારો સંદર્ભ, એક સહિયારો જીવન જોઈએ. આજના ડિજિટલ યુગમાં પણ આ વાત એટલી જ સાચી નથી લાગતી. આપણે સ્ક્રીન પર શબ્દો તો વાંચીએ છીએ, પણ શું ખરેખર એકબીજાને સમજીએ છીએ, કે પછી ગેરસમજ વધુ થાય છે?
બિલકુલ, વિચારવા જેવો મુદ્દો છે ખરેખર. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.